நமோ அரியன் தானம், நமோ சித்தானம், நமோ அயரியானம், நமோ வஜ்ராயானம், நமோ லோயே சவசாஹூரம். અમુક શાસ્ત્ર વિરાજમાન છે. કુમાર સ્વામી આચાર્ય છે. મોક્ષ માર્ગસ્ય નિતારમ ભૂતાનં કર્મ ભૂતાં જ્ઞાતારં વિશ્વ તત્વાનાં વંદે તદગુણ લબ્ધયે, વંદે તદગુણ લબ્ધયે. આમ તો મોક્ષ શાસ્ત્ર નો ક્લાસ સ્વામીભાઈ ના ક્લાસમાં લાસ્ટ વીક 8 નંબર ના સૂત્ર ઉપર ચર્ચા પ્રારંભ થઈ હતી. એક ક્લાસ આ સૂત્ર ઉપર લાસ્ટ સંડે થયો હતો. સત્સંખ્યા વાળો સૂત્ર જે છે, હવે એની ચર્ચા સ્વામીભાઈ નેક્સ્ટ વીક કરશે, કારણ કે એમણે આ સૂત્ર ચાલુ કર્યું છે. તો આપણે એમના ક્લાસમાં આ સૂત્રનો જેટલો પણ વિષય બાકી છે એ ઉપર ચર્ચા આપણે નેક્સ્ટ વીક સાંભળશું. આપણે એના પછીના સૂત્ર લઈ લઈશું, કારણ કે વિષય આખો બદલાય છે. એટલે આપણે એક નવો વિષય આજે લઈએ, એના ઉપર પણ આપણે સ્વામીભાઈના ક્લાસમાં વિશેષ ચર્ચા સાંભળશું. પણ થોડી ભૂમિકા આપણે 9 નંબરના સૂત્રથી 9, 10, 11 અને 12 ચાર સૂત્ર આપણે લઈ રહ્યા છે. પ્રેઝન્ટેશન રેડી છે, આપણે થોડીક એમાંથી પણ ચર્ચા લઈશું. પણ વિશેષ ચર્ચા આ ચાર સૂત્રનો જે સાર છે અને જે આખો વિષય આગળ પણ આવવાનો છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. જે 9 નંબરનું સૂત્ર છે શું કહે છે, હવે સમ્યક જ્ઞાનના ભેદ કહે. હવે સમ્યક જ્ઞાનના ભેદ કહે છે એટલે હમણાં સુધી જે ચર્ચા ચાલી રહી હતી એ સમ્યક દર્શનની ચાલી રહી હતી. સમ્યક દર્શન વિશે જે આખો વિષય આવ્યો તો એ વિષય સંબંધી હમણાં સુધી ચર્ચા આપણે સાંભળી. સમ્યક દર્શનની મહિમા, સમ્યક દર્શનના પ્રકાર, સમ્યક દર્શનની ઉત્પત્તિના કારણ, સમ્યક દર્શન કોને કહેવાય, સમજાય છે? તો એ બધી ચર્ચા આપણે જોઈ હતી. હવે સમ્યક જ્ઞાનની આખી ચર્ચા આગળ ઘણા બધા સૂત્રોમાં સમ્યક જ્ઞાનની ચર્ચા આવે છે. ઓલમોસ્ટ હવે જેટલો પણ આ અધિકાર બાકી છે એમાં સમ્યક જ્ઞાનની ચર્ચા આવે છે. બહુ વિસ્તારથી સમ્યક જ્ઞાનની ચર્ચા કરી છે અને આપણે વિસ્તારથી સાંભળશું. અને તો આપણે થોડી ભૂમિકા માંગીએ છીએ. 9 નંબરના સૂત્રમાં મતિ શ્રુતાવધિ મન પર્યાય કેવલાની જ્ઞાનમ સૂત્ર છે. મતિ શ્રુત અવધિ મન પર્યાય અને કેવળ જ્ઞાન, આ જ્ઞાનની 5 પર્યાય છે. જ્ઞાન ગુણ છે, જ્ઞાન આત્માનો ત્રિકાળ ગુણ છે, જ્ઞાન આત્માનો સ્વભાવ છે, બરાબર છે? જ્ઞાન આત્માનો ત્રિકાળ વિશેષ ગુણ છે અને એ ગુણની શું છે, આ પાંચ એ ગુણની પર્યાય છે. મતિ શ્રુત અવધિ મન પર્યાય અને કેવળ જ્ઞાન. મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન અને કેવળ જ્ઞાન, જ્ઞાનમ એનો પણ ખુલાસો અહીંયા આપ્યો છે. આ સૂત્રમાં જ્ઞાનમ એવો એક વચનનો શબ્દ છે. એ એવું સૂચવે છે કે જ્ઞાન ગુણ એક છે, જ્ઞાન ગુણ એક છે, ગુણ એક છે, બરાબર છે? તેના પર્યાયના આ 5 પ્રકાર છે. જ્ઞાનમ કહીને એક વચન, જ્ઞાનમ તો જ્ઞાનમ કહીને શું કહે છે કે ગુણ એક છે પણ એની જે પર્યાય છે, એની જે અવસ્થા છે, એની જે હાલત છે, એનું જે કાર્ય છે, એનું જે ફંક્શન છે, એની જે વ્યક્તતા છે, એની જે પ્રગટતા છે, એનો જે ઉઘાડ છે, એની જે સામર્થ્ય છે, એ 5 પ્રકારથી જોવામાં આવે છે. આટલો પોઈન્ટ સમજાય બરાબર? પર્યાયના આ 5 પ્રકાર છે, તેમાં એક પ્રકાર જયારે ઉપયોગરૂપ હોય ત્યારે બીજો પ્રકાર ઉપયોગરૂપ હોય નહીં. તેથી એ 5 માંથી એક સમયે એક જ જ્ઞાનનો પ્રકાર ઉપયોગરૂપ હોય છે. એટલે કે જે સમય મતિ જ્ઞાન પર્યાયમાં જે સમય મતિ જ્ઞાન ચાલી રહ્યું છે તો એ સમય શ્રુત જ્ઞાન નથી કે બીજી કોઈ જ્ઞાનની પર્યાય નથી. અવધિ મને કરે કેવળ જે સમય શ્રુત જ્ઞાન છે તે સમય મતિ જ્ઞાન નથી. આપણે વાત કરશું મતિ શ્રુતની આજે, કેમ કે આપણી પાસે હમણાં જ્ઞાનની નથી સુતરૂપ પર્યાય છે, આપણી પાસે નથી અભિજ્ઞાન, નથી મનપર્યાય જ્ઞાન, નથી કેવળ જ્ઞાન. તો મતિ શ્રુતમાં પણ જોવો તો એ જ સમયે જ્ઞાનની કોઈ એક જ પર્યાય હોય, યા તો મતિ યા તો શ્રુત, બરાબર. આ પણ ક્લિયર થયો? તો એટલે ઉપયોગરૂપ એક પર્યાય. હવે એટલે આપણે થોડી ચર્ચા લબ્ધ અને ઉપયોગની આજે આપણે કરીશું, બરાબર. ઘણા બધા શબ્દો આવશે, આપણે એને આખું રિલેટ કરીને આપણે એને સમજ. તો આ નવમા સૂત્રમાં મતિ શ્રુત અવધિ મન પર્યાય અને કેવળ એ પાંચ જ્ઞાન છે. પાંચ જ્ઞાન છે કહીને જ્ઞાન પાંચ છે ના, જ્ઞાન ગુણ તો એક છે, પરંતુ એની પાંચ પર્યાય છે, એની પાંચ અવસ્થા છે. હવે જે જીવને કેવળ જ્ઞાન છે એને મતિ જ્ઞાન છે ના, જે જીવને કેવળ જ્ઞાન છે એને શ્રુત જ્ઞાન છે ના, બરાબર છે. તો એક સમયે એક જ જ્ઞાન, એટલે કે કેવળ જ્ઞાન રૂપ જયારે આત્માનું જ્ઞાન ગુણનો ભાવ એની પર્યાય પરિણામે છે, ત્યારે બીજી કોઈ પર્યાય નથી. અચ્છા, એક સાથે મેક્સિમમ આ પર્યાયોમાં કોઈને હોય તો મેક્સિમમ કેટલી પર્યાય હોઈ શકે અને મિનિમમ કેટલી પર્યાય? પાંચમાંથી બને ઉપયોગાત્મક એક, પણ એક સાથે લબ્ધરૂપ શક્તિરૂપ કેટલી પર્યાય હોઈ શકે મેક્સિમમ? પ્રશ્ન સમજાયો? એક સાથે એક જીવને એક સમયમાં મેક્સિમમ આ પાંચ પર્યાયમાંથી કેટલી પર્યાયની શક્તિ હોય છે? ત્રણ, પાંચ 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 બોલો શું આપ અહીંયા કોઈ નથી. ચાર, એક સાથે. પ્રશ્ન સમજાયો? ચાર, પાંચ કેવી રીતના? એક જીવને પાંચે પર્યાય મતિ શ્રુત અવધિ મન પર્યાય કેવળ સાથે ન હોઈ શકે, પાંચ ન હોઈ શકે. ચાર, મતિ શ્રુત અવધિ મન પર ભાવ લિંગી દિગંબર ગણધર પરમાત્મા ગણધર સંત છે, બરાબર. તો ત્રણ જ્ઞાનના ધારી છે, ખ્યાલ આવે છે? રિક્ષા લે છે ત્યારે જેવી રીતના તીર્થંકરનો જીવ છે, તો ત્રણ જ્ઞાનના ધારી છે ને જન્મથી, અને જયારે દીક્ષા લે છે ત્યારે ચોથું મન પર્યાય જ્ઞાન પણ પ્રગટ થાય. તો એક સાથે મેક્સિમમ કોઈ જીવને જ્ઞાનની પર્યાય હોય તો ચાર. ચાર વેલાને બરાબર વેલા મતિ શ્રુત અવધિ અને મન પર્યાય, બરાબર. અને મિનિમમ હોય તો હવે વિચારીને બોલજો, મિનિમમ હોય તો બે, બે એક, મિનિમમ હોય તો બે. કઈ બે? મતિ અને ના, મિનિમમ હોય તો એક, કેવળ જ્ઞાન. પાંચ પર્યાય માંથી મિનિમમ એક, કેવળ જ્ઞાન. બે કેવી રીતના? બે તો બે થઈ ને, વધારે થઈને બે, મિનિમમ એક, કેવળ જ્ઞાન એક. જે જીવને કેવળ જ્ઞાન છે એને મતિ શું તવી મને પડે નથી, કારણ કે એ તો સેવસમ ના છે. સમજાયું? તો હું એક મેં શું પૂછ્યું, મેં નથી પૂછ્યું સંસાર દર્શન, મેં પૂછ્યું જનરલ મિનિમમ હોય તો. સંસાર કક્ષામાં મિનિમમ હોય તો બે, શૈક્ષણિક જ્ઞાનને મિનિમમ હોય તો બે, પણ અધરવાઇઝ એક. આટલું સમજાયું? ક્લિયર, બરાબર. તો આ નવમા સૂત્રમાં પાંચ જ્ઞાનની પર્યાયના નામ આવ્યા. હવે એકની પરિભાષા આવે, બરાબર. હવે પરિભાષા જો, મતિ જ્ઞાન શ્રુતિ જ્ઞાન અવધિ મને કરે કેવળ, આપણે એની પરિભાષા જોઈને આગળ વધીએ. મતિ જ્ઞાન કોને કહેવાય? બધાને ખ્યાલ છે મતિ જ્ઞાન. હવે આપણને આપણને બે જ્ઞાન છે, પહેલા ગુણસ્થાનથી લઈને કયા ગુણસ્થાન સુધી બે જ્ઞાન હોય? ચલો થોડા પ્રશ્નો છે, ચાલશે ને? પહેલા ગુણસ્થાનથી લઈને કયા ગુણસ્થાન સુધી બે જ્ઞાન હોય? બોલો આમથી પાછળ, કયા ગુણસ્થાન સુધી બે જ્ઞાન હોય? પહેલા ગુણસ્થાન, બોલો ભૈયા. પહેલે ગુણસ્થાન છે, કોણ સે ગુણસ્થાન પર જીવ કો મતિ શુદ્ધ જ્ઞાન દો જ્ઞાન હોતે હૈ? બારા, વેરી ગુડ. બારમા ગુણસ્થાન સુધી, કારણ કે તેરમા ગુણસ્થાનમાં શું થઈ જાય છે? કેવળ જ્ઞાન થઈ જાય છે. તો પહેલા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધી જીવને મતિ શ્રુત જ્ઞાન હોય છે, બરાબર છે. મતિ શ્રુત જ્ઞાન હોય જ, અવધિ મને પડે હોય કે ન હોય, એટલે રોકે ન પણ હોય, બારમા ગુણસ્થાન સુધી પહોંચી જાય પણ અવધિ મને પડે ન હોય. એવું નથી બધા નિરાજને મને પડે જ્ઞાન હોય, બધા જીવોને અવધિ જ્ઞાન હોય એવું નથી. ઓકે, તો પહેલાથી બારમા અવસ્થાન સુધી મતિ અને શુદ્ધ જ્ઞાન, શ્રેયોક્ષમ જ્ઞાન હોય છે. બરાબર છે. હવે આપણે એની ચર્ચા કરશું. પહેલા આપણે એની પરિભાષા જોઈએ. મતિ જ્ઞાન કોને કહેવાય છે? પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા. હવે એટીપી પરિભાષાની સ્લાઇડ પર પણ આવશે, બુકમાં પણ તે જોઈ લેજો. પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા પોતાની શક્તિ અનુસાર, ઇઝ ધીસ વર્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બ્રેકેટમાં જે લખ્યું છે, પોતાની શક્તિ અનુસાર. શું કીધું? પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા પોતાની શક્તિ અનુસાર જે જ્ઞાન થાય છે તે મતિ જ્ઞાન છે. વેરી સ્પેસિફિક ડેફિનેશન અહીંયા આવી. કારણ કે જનરલી આપણે શું કે પાંચ ઇન્દ્રિયો મન દ્વારા જે જ્ઞાન થાય એને મતિ જ્ઞાન, પોતાની શક્તિ અનુસાર. આનો અર્થ શું છે? પોતાની શક્તિ અનુસાર. ભવ્યભાઈ, જરા અમને સત્રા સૂત્ર હોય તો કહેવા દો. અગર હોય તો પાંચ ઇન્દ્રિય શું કહ્યું અહીંયા સામે? પોતાની શક્તિ અનુસાર એટલે શું? પોતાની શક્તિ અનુસાર એટલે શું? એક ઇન્દ્રિય ને જે મતિ જ્ઞાન શું જ્ઞાન છે, એનો જે ભાર છે, એને જે લબ્ધ છે, જે શક્તિ છે, એ અલગ છે. અચ્છા, બે ઇન્દ્રિય વાળાને એક ઇન્દ્રિય કરતા વધારે લબ્ધ. લબ્ધ નો ઉપયોગ બે શબ્દ યાદ રાખે, લબ્ધ એટલે શક્તિ. જ્ઞાનની જે શક્તિ પ્રગટ થઈ છે એ લબ્ધ કોઈ સમજાય છે. જ્ઞાનની જે શક્તિ પ્રગટ થઈ છે, શ્રેષ્ઠમ પ્રગટ થયું છે. બધાનું શ્રેષ્ઠમ લબ્ધ જ્ઞાન, શ્રેષ્ઠમ જ્ઞાન, શક્તિ, ઉઘાડ અલગ અલગ છે કે નહીં? અરે એકેન્દ્રિય ને બે ઇન્દ્રિય તો છોડો, એકેન્દ્રિયમાં જ. અચ્છા, પંચેન્દ્રિય આપણે બધા છે, કન્ની છે, પાંચ ઇન્દ્રિય ને મન સંબંધી વાળ છે, એટલો શ્રેષ્ઠમ છે. પણ તો પણ લબ્ધ જ્ઞાન બધાનું શું છે? અલગ અલગ. લબ્ધ જ્ઞાન સમજાવ. લબ્ધ, મારે આ વિષય ઉપર જવું છે, બહુ સરસ વિષય છે. લબ્ધ સમજાય, લબ્ધ જ્ઞાન એટલે કે પોતાને જે શક્તિ પ્રગટ થઈ છે, જાણવાની શક્તિ પ્રગટ થઈ છે એને લબ્ધ જ્ઞાન. બરાબર. હવે એમાંથી એ જેટલો પ્રયોગ કરશે, ઉપયોગ કરશે, વાપરશે, લગાડશે, પ્રેઝન્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓફ જ્ઞાન ઇઝ ઉપયોગ. સમજાયું? લબ્ધ નો ઉપયોગ, પ્રેઝન્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓફ જ્ઞાન ઇઝ ઉપયોગ. કે લબ્ધ જ્ઞાન જે પ્રાપ્ત થયું છે એમાંથી હવે એ જ્ઞાનને એ બુદ્ધિપૂર્વક ક્યાં લગાડે છે, કોને જાણવામાં લગાડે છે, એનું નામ છે ઉપયોગ. લબ્ધ ઉપયોગ સમજાયું? આગળ આવશે, આગળ આવશે, આગળ આવશે, એની ચર્ચા વિસ્તારથી આવશે. આ તો અહીંયા આ શક્તિ અનુસાર શબ્દ આવ્યો ને, એટલે આ લબ્ધ ઉપયોગની થોડી ચર્ચા કરી. હા, વર્તમાન પર્યાયનો પ્રયોગ, ઉપયોગ ક્યાં લગાડે છે એને કહેવાય ઉપયોગ. જે તમારી પાસે 10,000 રૂપિયા છે, તો આ લબ્ધ કેટલી વાપરવાની શક્તિ છે? વાપરવાની શક્તિ 10,000, વાપરવાની શક્તિ 10,000. હવે હું એમાંથી 1,000 રૂપિયા અહીંયા વાપરું છું, 1,000 અહીંયા વાપરું છું, 1 રૂપિયા અહીંયા, 2 રૂપિયા. તો જ્યાં વાપરું છું, વાપરું છું એ ઉપયોગ, અને વાપરવાની શક્તિ છે એ લબ્ધ. પોઈન્ટ સમજાય છે? લબ્ધ ઉપયોગ સમજાયું, વાપરું છું એ ઉપયોગ, અને વાપરવાની શક્તિ છે એ લબ્ધ. બરાબર. હવે આગળ વધો. જો પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા પોતાની શક્તિ અનુસાર જે જ્ઞાન થાય છે તે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન. મતિ જ્ઞાન દ્વારા, બહુ સરસ પરિભાષા, મતિ જ્ઞાન દ્વારા જાણવામાં આવેલા પદાર્થને વિશે, વિશેષ જાણવામાં આવેલા પદાર્થને વિશેષ રૂપથી જાણવો એ શ્રુત જ્ઞાન છે. મતિ જ્ઞાનથી જે પદાર્થ જાણવો, બરાબર છે. હવે એ પદાર્થ સંબંધ જે રીતના મારી પાસે મતિ જ્ઞાન એટલે કે ઉહારું જ્ઞાન છે ને, શક્તિ લબ્ધ, હવે મેં એને ઇન્દ્રિય ચક્ષુ ઇન્દ્રિયના સામાન્ય જાણતી ચક્ષુ ઇન્દ્રિયના નિમિત્તથી મેં એને જીનવાનીને વાંચવામાં લગાડ્યો. કઈ સમજાય છે? તો અને વાંચીને પછી એ સંબંધી વિશેષ એ સંબંધીનું જ્ઞાન કર્યું એ શ્રુત. પોઈન્ટ સમજાય છે? મતિ અને શ્રુતમાં ફરક પડ્યો, સમજાયો? ફરક સમજાયો? મતિ જ્ઞાનમાં શું કર્યું? મેં વાંચ્યું છે, ચક્ષુ ઇન્દ્રિયના નિમિત્તથી મેં એક ગાથા વાંચી, અને શું કહેવાય? મતિ જ્ઞાન. ચક્ષુ ઇન્દ્રિય નિમિત્તથી મેં આ લાઈન વાંચી એને મતિ જ્ઞાન. હવે વાંચ્યા પછી એ સંબંધી વિશેષ જાણવું એનું નામ શ્રુત જ્ઞાન. બરાબર. મતિ જ્ઞાન કરતા શુદ્ધ જ્ઞાન વધારે ડિટેલિંગમાં જાય છે. આ શું સમજાયું? બરાબર. હવે અવધિ મદદ કરે ને, કેવળ જ્ઞાનની આપણે પરિભાષા જોઈએ, પછી આપણે પાછા મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન પર આવે. અવધિ જ્ઞાન કોને કહેવું? જે ઇન્દ્રિય કે મનના, જે ઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના. હવે અવધિ જ્ઞાન બધાને ખબર છે, એક તો અવધિ જ્ઞાન रूपी पदार्थ ने जाने आत्मा ने जाणवा मां अवधिज्ञान जरा पण मदतरूप नथी। अवधिज्ञान होय के न होय एनाथी आत्मज्ञान ने आत्मज्ञान नी प्राप्ति मां कोई फरक पड़तो नथी। बराबर, अवधिज्ञान नुं शुं काम छे? अवधिज्ञान मां जाणवानी शुं सामर्थ छे, कोने जाणवानी सामर्थ छे अने केवी रीते जाणवानी सामर्थ? एक तो अवधिज्ञान प्रत्यक्ष ज्ञान छे, एक देश प्रत्यक्ष अवधिज्ञान, एक देश प्रत्यक्ष छे। मनकर्य ज्ञान पण एक देश प्रत्यक्ष छे। मति अने शुद्ध ज्ञान परोक्ष छे। આવશે આગળ સૂત્ર, મતિ શુદ્ધ પરોક્ષ, અવધિ મને પડે એક દેહ પ્રત્યક્ષ, એટલે ઇન્દ્રિય ને મન ના સહાય જગત ડાયરેક્ટ રૂપી પદાર્થ ને દ્રવ્યકૃત કાળ ભાવની મર્યાદા પૂર્વક જાણવું એનું નામ છે અવધિ જ્ઞાન। બરાબર છે, બરાબર છે। ઇન્દ્રિય અને મન ના સહાયતા વગર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા, બધું જ નહીં મર્યાદા, કે આટલા દ્રવ્ય ને જાણશે, આટલા ક્ષેત્ર સુધી અવધિ જ્ઞાન જાણશે, આટલા કાળ ભૂત ભાવીને આટલા કાળ સુધી અવધિ જ્ઞાન જાણશે અને આટલા ભાવને જાણશે, તો એ મર્યાદા છે। રૂપી પદાર્થને જાણે છે અને ઇન્દ્રિય અને મનના સહાયતા વગર જાણે છે, એટલે એ પ્રત્યક્ષ। ત્રણ કન્ડિશન, ઇન્દ્રિય અને મનના સહાયતા વગર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા અને રૂપી પદાર્થનું જ્ઞાન કોણ કરે છે? અવધિ જ્ઞાન। રૂપી પદાર્થ એટલે મૂર્તિ, પુદગલ, એમાં પણ સ્થૂળ આદિ જેટલા અવધિ જ્ઞાન નો વિષય શું બનશે, એના શું ભેદ છે, એના ભેદ પ્રભેદ, એની મર્યાદા, એની લિમિટેશન, એની સામર્થ્ય, બધી ચર્ચા આગળ આવે। આ તો ખાલી બેઝિક સૂત્ર આવે છે, પાંચ જ્ઞાન ની પરિભાષા બતાવે છે, પાંચ જ્ઞાન ને ઇન્ટ્રોડ્યુસ કરે। અવધિ જ્ઞાન સમજાય મને પડે, જે ઇન્દ્રિય કે મન ના નિમિત્ત વિના, અગેન આપણે એની પરિભાષા વાંચીએ અવધિ જ્ઞાન ની, એકવાર જે ઇન્દ્રિય કે મન ના નિમિત્ત વિના રૂપી પદાર્થોને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે છે અવધિ જ્ઞાન। બરાબર, તો બે જ્ઞાન પરોક્ષ છે, ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે, ત્રણ માં બે અવધિ મને પડે, એક બે પ્રત્યક્ષ છે અને કેવળ જ્ઞાને સકલ પ્રત્યક્ષ। આટલું સમજાયું મને પર્યાય? જે ઇન્દ્રિય થી મન ના નિમિત્ત વિના, આ પણ પ્રત્યક્ષ છે કે ઇન્દ્રિય ને મન ની સહાયતા નથી, ઇન્દ્રિય મન ના નિમિત્ત વિના અન્ય પુરુષ ના મનમાં, પુરુષ એટલે આત્મા, અન્ય આત્માના મનમાં સ્થિત રૂપી પદાર્થોને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે મને પર્યાય જ્ઞાન છે। રૂપી પદાર્થ સંબંધી બીજાના મનમાં શું વિચારો ચાલી રહ્યા છે, એ વિચારોને મને પર્યાય જ્ઞાની જીવ પોતાના જ્ઞાનમાં જાણી શકે છે। બીજી વાત, મને પર્યાય જ્ઞાન ભાવલિંગી દિગંબર મુનિરાજ ને હોય, અવધિ જ્ઞાન તો નરકના અને દેવના નારકીઓને ભાવ પ્રત્યે, એટલે ભાવથી ભાવ ચાલુ થાય, જન્મ લે તો મતિ શ્રુત અને અવધિ બાય ડિફોલ્ટ હોય, પછી કુ અવધિ સુ અવધિ એ બધી વાત આવશે, સમજાય? પણ મને પડે જ્ઞાન કોને હોય? ખાલી ભાવલિંગી દિગંબર મુનિરાજ। ઘણા મુનિરાજ ને તો ખબર પણ નહીં હોય કે મને મને પડે જ્ઞાન, અને ખબર હોય તો પણ એનો ઉપયોગ લગાડે અને બીજાના મનની વાત જાણે એમાં મુનિરાજોને ઇન્ટરેસ્ટ બને, પણ હોય જાણી શકે કે કેટલા જાણે, જાણવા છતાં પણ ભાવની નિરાશ છે એટલે એમને કોઈ રાગ દ્વેષ થતો નથી, પણ આવી એક જ્ઞાનની સામર્થ યોગ્યતા છે, જાણવાની એવી લાયકાત છે। બરાબર, એવું કેવળ જ્ઞાની ભગવાનના જ્ઞાનમાં આવ્યું કે આ જી મને પરે જ્ઞાન છે, એને મને પરે જ્ઞાન છે, એને મને પરે જ્ઞાનનો ઉપયોગ કરશે, આ રીતે કરશે, આ સમય કરશે, આ જાણશે, સામે નિમિત્ત કોણ છે, કોના મનની વાત જાણશે, શું જાણશે, એ બધું કેવડી ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે। આટલું સમજાયું? અને કેવળ જે સર્વ દ્રવ્યો અને તેના સર્વ કર્યાવલોને યુગ પર એક સાથે પ્રત્યક્ષ જાણો તે કેવળ જ્ઞાન છે, પણ આની તો ચર્ચા કલાકો 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 કરો કરો તો કરો છો। સર્વજ્ઞાની સિદ્ધિ માટે આખું જીનાગમ સમર્પિત છે, અને કર્મસ્કર્યાયની સિદ્ધિનો આધાર પણ સર્વજ્ઞતા છે, સર્વજ્ઞતાના આધારે કર્મસ્કર્યાની સિદ્ધિ થાય, તો આખો આ એક સ્વતંત્ર વિષય છે, સર્વજ્ઞતાની સિદ્ધિ, કેવળ જ્ઞાનનું સ્વરૂપ, એની સામર્થ સમજાય છે। હવે એક કેવળ જ્ઞાનની પર્યાયની અગર સામર્થ સમજાય છે, એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયની તાકાત સમજાય છે, એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય માં જાણવાની કેટલી સામર્થ્ય, કેટલી તાકાત છે અને કેટલું જાણે છે એ અગર સમજાય જાય, તેના ઉપરથી શું સમજાશે કે આવી એક પર્યાયની તાકાત છે, તો અનંત કાળ આવી અનંતી પર્યાય જે જ્ઞાન ગુણ અને જે આત્મા માંથી નીકળવાની છે તે આત્મા કેવો સામર્થ્યશાળી છે અને એ હોય છે। અનુસંધાન. હવે આગળ વધીએ. હવે આપણે આ જ્ઞાનની ચર્ચા કરીએ એના પછી જો બહુ સરસ છે. સમ્યક જ્ઞાન સમ્યક દર્શન પૂર્વક હોય છે, એટલે માટે સમ્યક દર્શનને કારણ અને સમ્યક જ્ઞાન કાર્ય. કારણ કે કેટલું પણ જ્ઞાન પ્રાપ્ત કરો પણ અગર સમ્યક દર્શન એટલે શ્રદ્ધા નહીં પલટાય, અભિપ્રાયનો પરિવર્તન અને એનું પલટો નહીં થાય, તો કેટલું પણ જ્ઞાન કરતો એ જ્ઞાન સમ્યક નામ નહીં પામે, એ ચારિત્ર સમ્યક ચારિત્ર નામ નહીં પામે. એટલે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન વચ્ચે કારણ કાર્ય સંબંધ સિદ્ધ થયો. કોણ કારણ? સમ્યક જ્ઞાન કાર્ય અને સમ્યક દર્શન કારણ. એટલે સમ્યક દર્શન નો મોટ છાપ લાગે છે, શ્રદ્ધા પરિવર્તન થાય છે, તો જેટલું જ્ઞાન છે એ બધું જ્ઞાન સમ્યક નામ પામે. એટલે એનો અર્થ શું થયો કે આપણે જેટલું પણ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તો વી શુડ નોટ વર્ક કે જ્ઞાન વધે, સક્ષમ વધે. આપણું કામ શ્રદ્ધા પરિવર્તન થયું કે નહીં એ જોવાનું છે. આપણા અંદરમાં અભિપ્રાય પરિવર્તિત થઈ રહ્યો છે કે નહીં એ જોવાનું છે. આપણા શ્રદ્ધાનમાં આપણા અભિપ્રાયમાં આપણી દ્રષ્ટિમાં આપણી રૂચિમાં રાગથી શરીરથી સંયોગથી વાણીથી મનથી અને ઘર કુટુંબ પરિવાર આદિ બાહ્ય નો કર્મ દ્રવ્ય કર્મ ભાવ કર્મ થી રહીત એક સમયની રાગ ભાવની તૈયારીથી પણ રહીત મારો આત્મા મારો સ્વભાવ મારું સ્વરૂપ મારું ત્રિકાળ તત્વ ભિન્ન છે એવો હું ત્રિકાળ શુદ્ધ નિત્ય તત્વા વાળો જ્ઞાન ભાવ છું એવું આપણું શ્રદ્ધાન થઈ રહ્યું છે કે નહીં એ ઇમ્પોર્ટન્ટ, એ તપાસવું ઇમ્પોર્ટન્ટ. કોઈ સમજાય છે તો ભાવ આજ્ઞા પૂરો થઈ જશે. સમજી ગયા? સમજ ના રહ્યા? હમ લોગ ક્યા કર રહે પૂરો કિતને સાલ હો ગયે પઢ રહે પઢા રહે સારે પ્રોજેક્ટ કર રહે હૈ ના, વિદ્યાલયને પઢ કે આયે ડિગ્રી ભી મિલ ગઈ સેવશન ભી હૈ પ્રવચન ભી કર સકતે હૈ સબ કુછ કર સકતે હૈ લેકિન સિર્ફ યે કરને કે લિયે ભાવ મિલા હૈ. ચલો યે કરને કા નિષેધ નહીં હૈ, અશુદ્ધિ બચવા માટે તો સારું છે. બોલો ભવ્ય ભાઈ બરાબર કે નહીં? પણ આમ નામ આપકો ભાવ કેટલા પ્રોજેક્ટ થયેલા હમણાં સુધી? કેટલા બધા પ્રોજેક્ટ થયેલા? મંગલવાણી દિવ્યવાણી જીનવાણી આ વાણી તે વાણી કેટલી બધી વાણીઓ પર કામ કરે કહ્યું કે નહીં? ગુરુ જે તત્વ જન જન સુધી પહોંચે એની માટેના બધા પ્રયત્ન કર્યા. ભાવના સારી છે, તાળપત્ર નું કામ બહુ સરસ ચાલી રહ્યું, વેરી ગુડ, નો ડાઉટ, વેરી ગુડ જોબ. પણ ભાવ આમના પૂરો ના થઈ જાય એને જો મારી વાત કરું તો ઘણા આમાં કેટલા વર્ષ 20 વર્ષ 22 વર્ષ થઈ ગયા, અરે અનંત વાર આ બધું કહ્યું. પોઈન્ટ સમજાય છે? તો જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે સમ્યક પ્રાપ્ત થાય છે, એનાથી આપણો અભિપ્રાય આપણું અંદરનું શ્રદ્ધાન આપણી પ્રતિતિ બદલાય છે કે નહીં જો બરાબર. ચલો તો આ થઈ ગયું સૂત્ર. હવે આના પછી 10મા સૂત્રમાં પાંચેય જ્ઞાન લે. આઈ એમ જસ્ટ ટેકિંગ ઇન શોર્ટ, દેન આઈ જસ્ટ વોન્ટ ટુ ટેક વન સ્મોલ ટોપિક, યુ વિલ જસ્ટ ડિસ્કસ ઓન ધેટ અને પછી આપણે પૂરું કરીએ. તો આના પછી જેનું સૂત્ર છે તત્ પ્રમાણે છે, 10મું સૂત્ર તત પ્રમાણેમાં શું કહે છે કે પાંચેય જે જ્ઞાન છે એ પ્રમાણ છે. પ્રમાણ એટલે સમ્યક જ્ઞાન છે, આ પાંચેય જ્ઞાન સાચા જ્ઞાન છે. અને પછી તમે વાંચજો અને ટીકામાં લાખો પ્રશ્ન પૂછ્યો છે કે કુમતી કુશકો અભિને કેમ નથી લીધું? અરે કારણ કે એની ચર્ચા નથી લીધી, કારણ કે જે નિત્યા દર્શન સાથેનું જે નિત્યા જ્ઞાન છે એની ચર્ચા નથી. અહીંયા તો આ પાંચેય જ્ઞાન ને સમ્યક જ્ઞાન કીધા છે, પાંચેય જ્ઞાન ને પ્રમાણ જ્ઞાન કીધા છે, બરાબર. એ આખું સૂત્ર 10મું છે. હવે 11 અને 12 નંબરના સૂત્રમાં શું છે? તો 11 નંબરના સૂત્રમાં બે જ્ઞાન, પહેલા બે જ્ઞાન છે ને, આ જે પરોક્ષ, આ જે પરોક્ષ એટલે પહેલા બે જ્ઞાન કેવા છે? પરોક્ષ. એમાં પણ ત્યાગવાદ છે, ત્યાગવાદ છે. સમજાયું કે એક અપેક્ષાએ મતી અને શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે અને એક અપેક્ષાએ પ્રત્યક્ષ. દ્રષ્ટિકોણ ખેતી ચાલી ગઈ આપણી, ચાલી ગઈ ને? તો એક અપેક્ષા એ પ્રત્યક્ષ છે. કઈ અપેક્ષા એ ભાવિ પ્રત્યક્ષ છે? તો કે અનુભવ પ્રત્યક્ષ, વેદન પ્રત્યક્ષ, સ્વાનુભવ પ્રત્યક્ષ. સમજાય છે? જયારે આત્માનો અનુભવ થાય છે મતિ શુદ્ધ જ્ઞાન ત્યારે એ અનુભવ જે થયો એ પરોક્ષ છે કે પ્રત્યક્ષ છે? શું વાત છે? બે આન્સર, પરોક્ષ પણ છે અને પ્રત્યક્ષ પણ છે. જેમ કેવી ભગવાન અને પ્રદેશ પ્રત્યક્ષ આત્માને જાણે છે એવી રીતના મતિશુદ્ધના અનુભવના કારણમાં આત્માને નથી જાણતો એટલે પરોક્ષ છે. પણ એ સમયે પણ આત્મા અનુભવ પ્રત્યક્ષ હોવાના કારણે આત્માનું જ્ઞાન નિર્વિકલ્પ જ્ઞાન એ કેવું છે? પ્રત્યક્ષ, અનુભવ પ્રત્યક્ષ.
वेदन प्रत्यक्ष नाही पण स्वानुभव प्रत्यक्ष. समजायचं स्वानुभव प्रत्यक्ष म्हणजे वेदन प्रत्यक्ष आहे. એટલે જયારે આત્માનો અનુભવ થશે ત્યારે જે આત્માના આશ્રયથી પ્રગતિમાં જે અતિન્દ્રિય આનંદ અતિન્દ્રિય જ્ઞાન નિર્વિકલ્પ આનંદ જ્ઞાન દશા પ્રગટ થશે એ અનુભવ પોતાને થશે કે નહીં. ઘણા પ્રશ્ન પૂછે અમે તમને કહેશું કે આમાં પ્રશ્ન છે કે કોઈ જીવને સમ્યગ્દર્શન થાય તો એને ખબર પડે પડે કે ના પડે. કોઈ જીવને સમ્યગ્દર્શન થાય સમ્યગ્દર્શન થાય તો એને ખબર પડે કે ન પડે પડે કે એને પૂછવા તો જવું પડે ને જ્ઞાની ગુરુ ને ઓલું શું કરવું પડે એને હા એને સર્ટિફાઈ તો કરવું પડે કે નહીં ના એને ખબર પડે પોતાના અનુભવ થાય ખબર ના પડે. એટલે તમે ચિંતો ભરું ચિંતી ભરું જોતી તો તમને એનું વેદન થાય તો તમને ખબર પડશે કે કોને ખબર પડશે ભરવા વાળાને ખબર પડશે કે જેને ભર્યો એને ખબર પડશે. તો જ્ઞાન કેવું છે સ્વાનુભવ પ્રત્યે ખરાબ લાગ્યું કઈ કોઈ કઈ ખરાબ લાગ્યું ખરાબ લાગ્યું ખરાબ લાગ્યું એ દુઃખ ને કોણ ભોગવે છે. આત્માના આશ્રયથી સારું લાગશે તે સારું લાગશે કોણ ભોગવશે. આત્માનો આશ્રય લેશો તો સારું લાગશે કે ખરાબ લાગશે અને પરનો આશ્રય લેશો તો સારું લાગશે કે ખરાબ લાગશે. ખરાબ જ લાગશે માને છે સારું પણ છે તો ખરાબ. કેમ કારણ કે પરનો આશ્રય છે એટલે તારા ભાવ કેવા છે પાર તારું વેદન કેવું છે કર્મ ચેતના કર્મ પરસે જ્ઞાની ને જ્ઞાન બરાબર. તો એ રીતે પરોક્ષ પ્રત્યક્ષ ની વાત આવી. હા પરોક્ષ પરોક્ષ કેમ કીધા મતી જાણે કારણ કે પર દ્રવ્ય ને જયારે જ્ઞાન જાણે છે તો ઇન્દ્રિય અને મન નું અવલંબન નહીં. ઇન્દ્રિય ને મન નિમિત્ત છે એના નિમિત્ત થી જાણે છે એટલે પરોક્ષ મતિકૃત જ્ઞાન પરોક્ષ. હા વિકલ્પ થી થાય એટલે વિકલ્પ થાય છે ને જે તો કોના આશ્રય થાય છે પરના આશ્રય અને એમાં નિમિત્ત કોણ છે ઇન્દ્રિય ને મન છે. તો જે વિકલ્પ છે જે મનમાં વિચાર છે મને સમજાય છે જે આ પાંચ ઇન્દ્રિય સંબંધીનું જ્ઞાન છે આ માહિતી ને જાણ્યું તો કોના માધ્યમથી જાણ્યું આંખના માધ્યમથી. બહુ સરસ આમાં બધી સિદ્ધિ કરી છે તમે વાંચજો કારણ કે ટીકા વાંચી હતી બહુ બહુ સરસ બધા ખુલાસા કર્યા છે. પાંચ જ્ઞાન પ્રમાણ છે ઇન્દ્રિય પ્રમાણ નથી. ઇન્દ્રિય તો જડ છે એમ કે ઇન્દ્રિય તો નિમિત્ત છે. જ્ઞાન તો ખરેખર ખરેખર મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન પણ ખરેખર પોતાથી થાય છે વગર ઇન્દ્રિય નિમિત્ત છે. ઇન્દ્રિય એમાં નિમિત્ત છે. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન પણ ખરેખર પોતાથી થાય છે એટલે માટે ખરેખર પ્રમાણ છે. કોઈ સમજાય છે પોતાથી થાય છે ઉપાદાનમાં કાર્ય ઉપાદ ઉપાદાન નિમિત્તની ચર્ચા બહુ સરસ છે. ઉપાદાન થી થાય છે અને આ ઇન્દ્રિય શું છે નિમિત્ત. કોઈ સમજાય છે એટલે માટે એને પરોક્ષ અને મતિ હા કોનાથી કેવડી ની અપેક્ષા નથી કરવાની બરાબર છે. કેવડી ની અપેક્ષા એ જેવી રીતે કેવડી ભગવાન માઇક ને જાણે છે એવી રીતના આપણે નહીં જાણી શકીએ. કેવડી ભગવાન તો આ માઇક ના એક પ્રદેશ ને એના એક પરમાણુ ને પરમાણુ માં રહેલા ગુણો ને એની સ્વીકાર પર્યાયો ને બધું જાણે છે. આપણે જાણીએ છીએ એવી રીતના આપણે જાણે સ્કંદ જાણીએ છીએ એના પરો મતિ વિજ્ઞાન પરોક્ષ કેમ છે સમજાયું પ્રત્યક્ષ કેમ છે સમજાયું. બે જ્ઞાન ને પરોક્ષ આગમ અપેક્ષા સીધા અને મતિ સુજ્ઞાન ને પ્રત્યક્ષ અધ્યાત્મ અપેક્ષા ક્લિયર આટલો વિષય. મતિ સુજ્ઞાન પરોક્ષ સમજાયું પરોક્ષ અને ઇન્દ્રિય ને મન ના સારો આટલું સમજાયું. અને પ્રત્યક્ષ કેમ છે તો કે અનુભવ ગોચર છે એટલે પ્રત્યક્ષ. આટલું સમજાયું બરાબર. તો એ રીતે પરોક્ષ બે જ્ઞાન છે એ વાત આવી 11 નંબરમાં. અને પછી 12 નંબરમાં ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે એની ચર્ચા આવે છે કે બાકીના જે ત્રણ જ્ઞાન છે અવધિ મને કહીએ અને કેવળ જ્ઞાન એ કેવા છે તો કે એ ત્રણ જ્ઞાન કેવા છે પ્રત્યક્ષ છે. તો 9, 10, 11, 12 ચાર સૂત્ર આપણે જોઈ બરાબર. અને આ ચાર સૂત્ર ની આપણે થોડીક ચર્ચા આપણે શોર્ટમાં કરીએ. જો હવે થોડી ચર્ચા કરું છું તમને લોકોને સમજાવશે. સૌથી પહેલા હવે સાંભળો ધ્યાનથી સાંભળજો થોડો ઉપયોગ 15 મિનિટમાં આપણે 10 મિનિટમાં પૂરું કરશું 10-15 મિનિટ. હવે જો થોડી આધ્યાત્મિક ચર્ચા રહી આ થોડી આપણે આગળ પર ચર્ચા હમણાં સુધી કરી આપણે પાંચ જ્ઞાનના નામ જોયા, પરિભાષા જોઈ, એમાં પ્રત્યક્ષ અને પરોક્ષના આપણે ભેદ જોયા, અને મતી જ્ઞાન પ્રત્યક્ષ કેમ છે અને પરોક્ષ પણ કેમ છે એની આપણે ચર્ચા કરી. આખી ચર્ચા થઈ ગઈ. હવે સાંભળો, હવે બહુ સરસ ચર્ચા છે. આપણે એટલે માટે બે શબ્દ ઇન્ટ્રોડ્યુસ કર્યા. કયા બે શબ્દ? કયા બે? હા, વેરી ગુડ. લબ્ધ અને ઉભી. હવે સમજો, લબ્ધ જ્ઞાન એટલે જે, હવે આપણે આપણી વાત કરીએ, આપણી પાસે મતિ અને શુદ્ધ જ્ઞાન છે, બરાબર? હવે સાંભળજો એકદમ ધ્યાન. મતિ શુદ્ધ જ્ઞાન છે, હવે આપણી પાસે બધા પાસે મતિ શુદ્ધ જ્ઞાન નું લબ્ધ સ્વરૂપ છે. લબ્ધ એટલે શક્તિ, પ્રગટ સામર્થ્ય, બરાબર છે? હવે એ સામર્થ્ય છે અને એનો આપણે શું કરીએ, ઉપયોગ કરીએ. મેં કીધું ને, ઉપયોગ એટલે જ્ઞાન નું વર્તમાન મેળવે, બરાબર છે? હવે જો, સૌથી પહેલા જે આપણી પાસે સામર્થ્ય છે એ સામર્થ્ય બધા પાસે પ્રગટ છે, ખીલેલી છે, જેને આપણે કહીએ ખીલેલું જ્ઞાન. હવે આ ખીલેલું જ્ઞાન છે એમાં અજ્ઞાની જે શું કરે છે કે એનો ઉપયોગ ચાલે છે ને, એ ઉપયોગમાં શું ચાલી રહ્યું છે? વિપરીત ભાવભાષણ. હવે કામરો, ભાવભાષણની થોડી ચર્ચા કરી છે મારે. ભાવ ભાષણ, બે શબ્દ, ભાવ અને ભાષણ. ભાષણ એટલે ભાસવું, ભાવનું ભાસવું એટલે જે ભાવ છે, સમજાય છે, એનું એ રીતે ફીલ થવું, એનું નામ ભાષણ, ભાવભાષણ. તો મિથ્યાદૃષ્ટિનું આપણે 1-12 ગુણ સ્થાન સુધી શું લીધું? મતિશુદ્ધ જ્ઞાન. 1-12 ગુણ સ્થાન મતિશુદ્ધ જ્ઞાન નો ઘર, 1-12 ગુણ સ્થાન ને લબ્ધ અને ઉપયોગ જ્ઞાન, બરાબર છે? બરાબર છે. હવે જે મિથ્યા જ્ઞાન છે એને એના મતિશુદ્ધ જ્ઞાનમાં ઉપયોગાત્મક મિથ્યા વિપરીત ભાવ ભાષણ ચાલે છે. પોઈન્ટ ખાલી પી કરું છું. શું કીધું? મતિશુદ્ધ જ્ઞાનમાં લબ્ધ મતિશુદ્ધ જ્ઞાન જે છે એનો જે ઉપયોગ થાય છે, એને જે વાપરે છે, વાપરે છે, વાપરશે કે નહીં? લબ્ધમાંથી વાપરશે કે નહીં? પ્રતિ સમય વાપરે છે, પ્રતિ સમય લબ્ધ ઉપયોગ ચાલે, પ્રતિ સમય જ્ઞાનમાં લબ્ધ ઉપયોગ, લબ્ધ ઉપયોગ, લબ્ધ છે એનો ઉપયોગ, લબ્ધ છે એનો ઉપયોગ, લબ્ધ છે એનો ઉપયોગ. તો એ ઉપયોગ જે થઈ રહ્યો છે મિથ્યાદ્રષ્ટિ જ્ઞાનનો, એમાં શું ચાલી રહ્યું છે? મિથ્યા વિપરીત ભાવ ભાષણ. એટલે પેલા શબ્દ પકડાયા, આપણી પાસે જે લબ્ધ જ્ઞાન છે એનો જે ઉપયોગ કરી રહ્યા છે એ ઉપયોગમાં મિથ્યા વિપરીત ભાવ ભાષણ ચાલી રહ્યું છે. એટલે એનો તેનો પકડાયો અર્થ શું કે આપણે જે ભાવ ભાષણ કરી રહ્યા છે, આપણને પણ ભાવ ભાષણ થયેલું છે કે નહીં? એ ખાલી સમજણ થતી ને ભાવ ભાષણ હોય. આપણું ભાવ ભાષણ કેવું છે? મિથ્યા. કેમ? કે આપણે જે ભાવનું ભાષણ આપણે જે કરી રહ્યા છે એ કેવું કરી રહ્યા છે? ખોટું, ખોટા ભાવનું ભાષણ. એક્ઝામ્પલ આપું? એક્ઝામ્પલ, જેવી રીતના આપણો સ્વભાવ રાગી નથી, પણ આપણે હર સમય શું અનુભવ કરી રહ્યા છે? તેનું ભાષણ કરી રહ્યા છે, રાગનું ભાષણ. હું રાગી છું એવું ભાષણ કોઈ પકડાય છે? પરનો કરતા આપણે નથી. અને હવે મને શું લાગશે? 10-12 વાગ્યા સુધી કોણ બોલ્યું? 2 ક્લાસ કોણે લીધા? આજે ક્લાસ કોણે લીધા? અચ્છા, 2 કોણે લીધા? ને તો જે વાણીઓ કરતા પોતે બને છે એ શું છે? એનું મિથ્યા વિપરીત ભાવ ભાષણ છે. કોઈ સમજાય છે? એટલે એના ઉપયોગમાં શું ચાલી રહ્યું છે? મિથ્યા ભાવ ભાષણ. ભાષણ આવું જ ભાસવું, આવું જ ભાસવું એટલે પોતાને એવું જ માનવું, એવું જ ફીલ કરવું કે હું બોલનાર છું, હું કરનાર છું, હું ચાલનાર છું, હું ઉઠનાર છું, હું બેસનાર છું, હું કમાવનાર છું, સમજાય છે? તો એવું મિથ્યા વિપરીત ભાવ વાસન ચાલી રહ્યું છે. ઊંધી માન્યતા કહો, મિથ્યા જ્ઞાન કહો, મિથ્યા દર્શન કહો, વિપરીત ભાવ વાસન કહો. હું ભાવ ભાષણ શબ્દ ઉપર જોર આપું છું, કારણ કે આપણને એ ફીલ જ નથી થઈ રહ્યું કે આપણે તેનું ભાષણ કરી રહ્યા છે. કયા ભાવનું ભાષણ કરી રહ્યા છે? કયા ભાવને વેચી રહ્યા છે? કયા ભાવનું સેવન કરી રહ્યા છે? પકડાયો એક પોઈન્ટ? મિથ્યાવિપરીત ભાવ ભાષણ, બરાબર. હવે કોઈ સદભાગ્યથી, કોઈ સાચી છે પુણ્યના ઉદયથી આપણને સદગુરુ દેવ શાસ્ત્ર ગુરુ આદિનો સમાગમ પ્રાપ્ત થયો. હવે સાંભળજો ધ્યાનથી. હવે અહીંયા આવ્યા પછી જીવવાણી નું અધ્યયન કર્યા પછી, ગુરુવાણી સાંભળ્યા પછી આપણા અંદર માં તત્વ રિલેટેડ સમ્યક સમ્યક વસ્તુની જેવી વ્યવસ્થા છે એ રિલેટેડ આપણા કાનમાં જે શબ્દો પડ્યા, પ્રતિકૃતિ જ્ઞાનનો જે ઉપયોગ અહીંયા આવીને જીવવાણીને સાંભળવામાં લાગ્યો, હવે જે આપણું વિચારિત ભાવ વાસન હતું એનાથી કઈ વિરુદ્ધ વાત આપણે અહીંયા સાંભળી રહ્યા છે, સાંભળી રહ્યા છે કે નહીં? આપણે માન્યતામાં શું ચાલે છે? હું કરું છું, અને અહીંયા શું? હું જળનું કરું છું, હું પરનું કરું છું, હું શરીરનું કરું છું, અને અહીંયા આવીને શું સાંભળવા મળશે? સુધીબેન, હું નથી કરતો, હું નથી કરતો, હું નથી કરનાર, હું નથી કરનાર, હું નથી કરનાર. તો હવે આપણો ઉપયોગ જે લક્ષ છે એમાંથી જે વપરાશ is going somewhere in right direction, hearing something right, hearing something truth. ભાવ વાસન ચાલી રહ્યું તો એમાં નિમિત્ત શરીર, ઘર, કુટુંબ, પરિવાર. તો હવે આને શું કહેશું? આને શું લેવલ આપશું? આપણે આને શું લેવલ આપશું? સમીચીન, સમીચીન, સમીચીન એટલે પાછું. આઈ એમ નોટ સેઇંગ સમ્યક, આપણું જ્ઞાન હવે સમ્યક નથી, પણ તત્વ રિલેટેડ જે જ્ઞાન છે સમીચીન છે, સાચું છે. ભણી પકડાય છે શું કહેવા માંગુ છું? જે જ્ઞાની કહે છે કે દ્રવ્ય છ છે, અને આપણે પણ કહીએ દ્રવ્ય છ છે, તો આપણે ખોટું બોલ્યા? ના ના, ખોટું બોલ્યા, ખોટું બોલ્યા કે સાચું બોલ્યા? સાચું બોલ્યા, પણ એ સમ્યક નથી. કે નિર્વિકલ ભાવ વાસન નથી. So I am now between Mithya Vikrit Bhav Vasan and Nirvikal Bhav Vasan. Samjhayu? So where are we right now? In Samichin Bhav Vasan. Whatever we are hearing. એટલે એને એ સમજો, લબ્ધમાંથી જેટલો ઉપયોગનો ખર્ચ કર્યો, અગર આ સાંભળવામાં ખર્ચ કર્યો ઉપયોગનો, તે ઉપયોગનો સદુપયોગ છે. અને પાંચમેના વિષય ભોગવવાનો ઉપયોગ લાવ્યો એ મિથ્યા વિપરીત ભાવ વાંચો. કારણ કે ત્યારે શું કે શું ભાવ વાંચો? શું ખાવું, શું અરે શું છે, શું મજા, શું મજા. અને અહીંયા એ બધી માન્યતા ઉપર પાણી દેવામાં આવે. ક્યાં મજા છે, ક્યાં મજા છે, ક્યાં મજા છે, ક્યાં પરમાં ક્યાં મજા છે? પરના લક્ષ્મી રાગદેશ થાય છે, એને ભોગવે છે, એનું ભાવ વાંચન કરે, એમાં સજા છે. તો હવે સમજાય ને, જેટલો આપણે એટલે બુદ્ધિપૂર્વક નિર્દેશી કે બે ચાર પાંચ છ દસ કલાક સ્પર્ધે કરવો જોઈએ. તો દેટ ઇઝ ઉપયોગ નો સદુપયોગ, લબ્ધ ઉપયોગ નો, લબ્ધ જ્ઞાન નો ઉપયોગ સદુપયોગ. જેમ કે એનો મારી પાસે 10,000 છે, આ હેવ અ ચોઇસ, ક્યાં વાપરું? કોઈ એક ના આપશો તો એ ઇન્દ્રિયા વિશે ભોગવવાના લેશે, તો એક ના આપશો તો દાન કરશે, એનો સદુપયોગ કરશે. તો જે ઉપયોગ નો પ્રયોગ થઈ રહ્યો છે એને અગર આપણે આમાં લગાડીએ છીએ તો એ સમ્યક નહીં પણ સમીચીન ભાવ ભાષણ. કેમ? કારણ કે આ ભાવ ભાષણ હવે શું ભાવ ભાષણ થાય છે? થોડી તો માન્યતા બદલાય છે કે નહીં? સુધી કઈ થાય તો તરત યાદ આવે છે કે નહીં? વેદના થાય છે કે નહીં? કર્મ સિદ્ધાંત આપણે કેટલી વાત કરી પરમ સે ઘરે, કર્મ સિદ્ધાંત ની વાત યાદ આવે છે કે નહીં? સમાધાન થાય છે કે નહીં? સાચું થાય છે, આપણને સમાધાન આપે છે, શાંતિ આપે છે, રાજદેશથી બચાવે છે, અને નિર્વિકલ ભાવ વાસન તરફ લઈ જાય. કોણ લઈ જાય છે? તારું સમીચીન ભાવ વાસન અને સમ્યક ભાવ વાસન, નિર્વિકલ ભાવ વાસન તરફ લઈ જાય. હવે હજી જોવામાં અમે કહો, હવે છે સાંભળો, આપણે લબ્ધ ઉપયોગ, હવે જે ઉપયોગમાં વાતો આવી સૂચવે આ વાતો હવે જશે ધારણામાં. અચ્છા એક વાત મિસ કરી દીધી, એક વાત કે આ જે સમીચીન ભાવ ભાષણ થાય છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ સમીચીન ભાવ ભાષણ, સમીચીન સમજાયું ને, બિટવીન મિથ્યા એન્ડ ન્યુરિકલ, એને ભાવ ભાષણના દ્રઢ સંસ્કાર આપણે જેટલી યુક્તિ દ્વારા અને તર્ક દ્વારા આ વાતને બેસાડશું, આપણી તર્ક અને યુક્તિને વાપરવી પડશે. નોટ ઓનલી લિસનિંગ, નોટ ઓનલી સ્પીકિંગ, તમારે વિચારવું પડશે કે અહીંયા જે કીધું કે રાગ હે છે, તમે વિચારો કે રાગ હે છે કે નહીં? હા, રાગ મારું સ્વરૂપ નથી. તમે વિચારો કે હા બરાબર છે, કાલે જે રાગ હતો, કાલે જે ગુસ્સો આવી ગયો, હજી નથી, આજે ગયો, પણ હું છું નથી. સમજાય, સમજાય છે કે નહીં? આ શરીર અહીંયા રહી ગયું, આત્મા ગયો ગયો, ઓહો યુક્તિથી, ઓહો આત્માની શરીર ભિન્ન છે એટલે છૂટા થઈ ગયા, આત્મા નીકળી ગયો, શરીરને બાળી રાખ્યું. પણ આ તમારી એ તર્ક અને યુક્તિ થી જે સમીચીન ભાવ પાસે પાવર મળશે એના કારણે શું થશે, એ વાતો જે આપણે ઉપયોગમાં સાંભળી રહ્યા છે હવે થર્ડ સ્ટેપ એ ધારણામાં જતી જશે. લબ્ધ ઉપયોગ પછી એના તર્ક યુક્તિ સમજાય છે, આવશે બધી વાત. અને એ વાતો શું થતી જશે, ધારણામાં ડિપોઝિટ થતી જશે. ધારણામાં, ધારણા જ્ઞાન પણ સમજાય છે. હવે ધારણામાં વાતો અંદરમાં ડિપોઝિટ થઈ રહી છે ધારણામાં. જેવી રીતના તમારી પાસે 100 પ્રવચન ની એક સીરી છે, કેટલા પ્રવચન છે એમાં 100, બરાબર છે, 100 પ્રવચન ની શક્તિ છે એમાં. હવે તમે સાંભળ્યા 20, તમે 20 પ્રવચન ની તમે સાંભળ્યા તો ઉપયોગ લગાડ્યો, એટલે 20 ને સાંભળવામાં ઉપયોગ કરો. હવે 20 ની અમુક વાતો તમારી ક્યાં ગઈ, ધારણામાં ગઈ ને, ધારણામાં ગઈ ને. તો હવે એ જે ધારણામાં જે તત્વની વાતો જઈ રહી છે, હવે ચોથો પોઈન્ટ લબ્ધ ઉપયોગ ધારણા. હવે ધારણામાં જે વાત ગઈ એ કાલાંતરે કોઈ પણ એવો ઉદય આવ્યો તો એ સ્મૃતિમાં આવશે. લબ્ધ ઉપયોગ, બોલો બોલો, લબ્ધ ઉપયોગ ધારણા. અને ધારણામાં એ વાત જેટલી સ્ટ્રોંગલી ગઈ હશે, એના સંસ્કાર જેટલા સ્ટ્રોંગલી ગયા હશે, એને જેટલી સ્ટ્રોંગ રૂચિપૂર્વક સાંભળી હશે, સ્ટ્રોંગ રૂચિપૂર્વક ગ્રહણ કરી હશે. અગર રૂચિપૂર્વક જ્ઞાન રૂચિ પ્લે ધ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ઓર્ડર, ઇવન ફોર ઉપયોગ એન્ડ ઇવન ફોર ધારણા એન્ડ ઇવન ફોર સ્મૃતિ એન્ડ ઇવન ફોર નિર્ણય એન્ડ ઇવન ફોર અનુભવ, એવરી વેર રૂચિ ઇઝ વ્યાપક. બીકોઝ વિધાઉટ રૂચિ અહીંયા ઉપયોગ નહીં લાગે, વિધાઉટ રૂચિ આ લબ્ધ જ્ઞાનમાં સદુપયોગ નહીં થાય. બોલો, જેને જેની રૂચિ છે આજે દુનિયામાં એ લોકો ત્યાં છે કે નહીં, બધા પ્લેસ છે કે નહીં, જેને જેની રૂચિ છે એનો ઉપયોગ, એના એના લબ્ધનો ઉપયોગ ત્યાં લેવાઈ રહ્યો છે, વપરાઈ રહ્યો છે, જઈ રહ્યો છે, જઈ રહ્યો છે કે નહીં, કોઈ પકડાય છે કે નહીં. તો લબ્ધ તો બધા પાસે છે, કન્ની પંચેન્દ્રિય પણ, એટલે આ શક્તિને સંબંધિત જ્ઞાન કરવાનો લબ્ધ શક્તિ તો બધા પાસે છે, પણ એનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે, શક્તિના માધ્યમથી ભગવાનના દર્શન કરવું જોઈએ કે શક્તિના માધ્યમથી હું. તો દેટ ઇઝ ડિપેન્ડિંગ ઓન રૂચિ, દેટ ઇઝ ડિપેન્ડિંગ ઓન રૂચિ. આઈ ગેટિંગ લબ્ધ ઉપયોગ, બરાબર. પછી ઉપયોગમાં જે વાત વારંવાર સાંભળવું, વારંવાર 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 વારંવાર, તે ક્યાં જશે, તમારા ધારણામાં. અને ધારણામાં એ જ્ઞાનમાં, ધારણા જ્ઞાનમાં એ વાત ગઈ તો નિયમથી કાલાંતરે ઉદય પ્રસંગે પાપનો હશે કે પુણ્યનો, પુણ્યનો ગયા હશે તો પણ, બહારમાં બધું અનુકૂળ હશે તો પણ, ખમા ખમા થઈ રહ્યો છે તો પણ, ધારણામાં એ જે ભેદ જ્ઞાનની વાત છે એ પુણ્યનો ઉદય મારું સ્વરૂપ નથી, એ નો હું કરતા નથી, એમાં સુખ નથી, આ તો ક્ષણિક છે, આ તો ઉદય છે, આ તો વોટએવર, એ શું થશે, એ શું થશે, તો કે એ સ્મૃતિ એટલે કે એ ધારણામાં ગઈ છે ને વાત, એટલે એ સ્મૃતિમાં આવ્યા વગર નહીં, એટલે એનું કાળાંતરે સ્મરણ થયા હતા, યાદ આવ્યા હતા. યાદ આજે તો મને એકદમ યાદ આવી ગયો, સમજાય છે, ભેદ જ્ઞાનની વાત એકદમ યાદ આવી ગઈ, એકદમ મજા આવી ગઈ. હવે એ સ્મૃતિ જ્ઞાન, હવે એ કોઈ નિયમ છે, એ સ્મૃતિ જ્ઞાન કોને થશે, જેને ધારણામાં જ્ઞાન ગયું હશે, ધારણામાં વાત ગઈ હશે તો એને સ્મૃતિ થશે, એ તો નહીં થાય. તો આમ કરતા કરતા શું થશે, વારંવાર એ વાત ઉર્જ્વ થતી હશે, યાદ આવતી જશે. એમ કરતા કરતા જે સમીચીન જ્ઞાન છે એ એટલું બધું દ્રઢ અને નિર્મળ અને ચોખ્ખું થતું જશે, એટલું ચોખ્ખું થતું જશે કે કાલાંતરે શું થશે, એ સમીચીન સવિકલ્પ ભાવ ભાષણ વિલ ગેટ કન્વર્ટેડ ઇન્ટુ નિર્વિકલ્પ ભાવ. અને એ પણ હવે સામે નિર્વિકલ્પમાં પણ બે વાર ઉપયોગ, જયારે પહેલી વાર ઉપયોગ અંદર જશે આત્મામાં, તે ઉપયોગ આત્મા કે નિર્વિકલ્પ ભાવ હશે, કારણ કે તારો ઉપયોગ પ્રત્યક્ષ અંદરમાં પોતાના આત્માને જાણવામાં એ સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન લાવી દે. નિર્વિકલ્પ વ્યવહાર ઉપયોગ આત્મક નિર્વિકલ્પ દર્શન, બરાબર. એટલે હવે તારા ધારણામાં આચાર્ય કે છે હજી એક એડ થયું. શું એડ થયું, શું એડ થયું, કે જે વિકલ્પાત્મક જે આખું સ્વરૂપ તે જાણ્યું હતું, હવે એનો તે અનુભવ કર્યો તો એ નિર્વિકલ્પ અનુભવમાં કેવો આનંદ આવ્યો, ધેટ ઓલ્સો નાવ ઇઝ એડેડ ઇન યોર ધારણા. હાર થયું કે નહીં ધારણામાં? કારણ કે ક્યારેક તો જ્ઞાની બહાર આવીને કે હા 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 હા, અનુભવના કાળમાં આવો નિર્વિકલ્પ અનુભવ, અનુભવ નિરંત બરાબર. તો હવે વિકલ્પ નિર્વિકલ્પ માંથી હવે જ્ઞાની નો ઉપયોગ, લાસ્ટ બે ચેપ્ટર પૂરું કરું છું, નિર્વિકલ્પ ઉપયોગ દશા માંથી હવે જ્ઞાની નો ઉપયોગ બહાર આવ્યો. હવે બહાર આવ્યો તો હવે જે અનુભવ, જે આનંદ, જે રીતના રત્નાગીરીની આંસુ ટેબલ હોય ને બરાબર, અને જામનગર ની કેસર વળે વળે બરાબર છે. હવે ખાસો ક્યારે વર્ષમાં એક વાર, પણ તમને આખું વર્ષ વેરી ગુડ, તો એને કહેવાય આખું વર્ષ એ આકુશ કેરી સંબંધી તમારા અંદરમાં ચાલતો નિર્વિકલ્પ ભાવ ભાષણ ની શુદ્ધ પરિણતિ રૂપ થવા. અને જયારે ખાસો ત્યારે ઉપયોગ નિર્વિકલ્પ ઉપયોગ નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિ, અગેન લબ્ધ ઉપયોગ ધારણા સ્મૃતિ એની સાથે રૂચિ, જેમ કે રૂચિ વગર ની સ્મૃતિ, રૂચિ વગર ના ધારણા, રૂચિ વગર ના ઉપયોગ, આ બધામાં રૂચિ બરાબર. અને પછી એમ કરતા કમી સીન જે ભાવ ભાષણ છે એ શું થશે, નિર્વિકલ્પ નિર્વિકલ્પ સ્વ સંવેદક ઉપયોગાત્મક ભાવ ભાષણ થશે. સાક્ષાત પ્રત્યક્ષ આખો સંસાર પ્રદેશી આત્મામાં ભરેલો આનંદ એ ગુણપણે અનુભવમાં આત્મા ને દેખાય, પણ શું ભાવ વાસન થશે અકર્તાનું, શું શ્રદ્ધા શું થશે અનુભવ થાય ઉંકાની વિગત શું થાય, એની શ્રદ્ધા બદલાશે ખાલી, આખી ખાલી એટલે આખી દુનિયા બદલાય, ખાલી એટલે આખી દુનિયા બદલાય, આખી શ્રદ્ધા બદલાય લે એવું અકર્તા પૂરું કરું છું બરાબર. તો એ નિર્વિકલ્પ ઉપયોગાત્મક ભાવ વાસન, અને પછી બહાર આવશે તો નિર્વિકલ્પ શુદ્ધ પ્રણતિરૂપ ભાવ વાસન, એની ધારા ચાલુ છે, એનો આનંદ ચાલુ છે. હમણાં પણ તમને અગર હું પૂછ્યું કે આખું કેરીનો સ્વાદ કેવો, તો તમને એનો ભાવ વાસન છે કેવો, એટલે આ મને ખબર છે કેવો, હું વર્ણન નહીં કરી શકું પણ કેવો એ મને ખબર છે. કેમ? કારણ કે મેં એક વાર એને ચાખ્યો છે, પ્રત્યક્ષ એનો ચાખવું થયું છે. કોઈ આવો કાળો ખાતો ન હોય તો એને ખબર આવો કાળો એટલે પેલા તો આવો કાળો, આવો કાળો એટલે શું, તો આવો કાળો આવે એવો કાળો આવે એવો કાળો, પણ હવે આવો કાળો એટલે શું એ નથી ખબર, તો એનું ભાવ ભાષણ બરાબર છે. હવે બોલી પણ જશે સાંભળીને કે આવો કાળો આવો આવો, પણ એને અગર સાયકો નથી તો એનું ભાવ ભાષણ નથી, સમજાયું? બોલી જશે પાદર વાક્ય આવો કાળો હશે, પણ પ્રત્યેક ભાવ ભાષણ નથી બરાબર. હવે હવે જયારે નિર્વિકલ્પ પરિણતિ રૂપ ભાવ વાસન ચાલે છે, એની સાથે સાથે પણ સવિકલ્પ દશામાં જ્ઞાની આવ્યા, તો એ સવિકલ્પ દશામાં પણ જ્ઞાની ને સવિકલ્પ ભાવ વાસન તત્વ નું ચાલે છે. કારણ કે જ્ઞાની અધિકતર સમય સ્વાધ્યાય અધિમાં પોતાના ઉપયોગ ને લગાડે છે અશુક્તિ બચવા માટે, તે સવિકલ્પ ભાવ વાસન પણ જ્ઞાની ને સાથે ચાલે છે. નિર્વિકલ્પ પૂર્વક નું સવિકલ્પ ભાવ વાસન, ઓલું સમિતિન ભાવ વાસન, અને એની પહેલા મિથ્યા ભાવ વાસન. તો મિથ્યા ભાવ વાસન, સમિતિ ભાવ વાસન, નિર્વિકલ્પ ભાવ વાસન, ઉપયોગાત્મક નિર્વિકલ્પ ભાવ વાસન, પ્રણતિરૂપ અને એની સાથે ચાલતું સવિકલ્પ ભાવ વાસન. આજે એકચ્યુઅલી આપણે ચર્ચા ભાવ વાસન પર થઈ, સમજાયું પેલા ને કે ખાર પડ્યું, ક્લિયર થયું પિક્ચર? આ રીતે આખો પ્રોસેસ જ્ઞાની, આખા પ્રોસેસ એટલે જે પણ જીવ જ્ઞાની અજ્ઞાની માંથી જ્ઞાની થાય છે, મિથ્યા જ્ઞાની માંથી તમને જ્ઞાની થાય છે, મિથ્યા દ્રષ્ટિ માંથી તમને દ્રષ્ટિ થાય છે, અપ્રતિભૂત માંથી પ્રતિભૂત થાય છે, અને આત્મા તરફ જાય છે, આખો આ રીતનો પ્રોસેસ, આ પ્રોસેસ માંથી પાસ છે. ધીમે હવે તમે વિચારશો આપણે સ્વાધ્યાય કરીને આખો દિવસ તમે જોયો બેક ઓફ ધ માઇન્ડ આના વિચારો, અને આનું જોર, આની મસ્તી, આની પ્રસન્નતા અંદરથી રહ્યા કરે છે, તે સમિતિન ભાવ ભાષણમાં આપે છે. બટ અહીંયા આવીને સંતુષ્ટ નથી થવાનું, અને આની આગળ વધીને નિર્વિકલ્પ ભાવ ભાષણ થાય એની અંદર આવે.
અનંતકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓ સત્ય સનાતન સ્વાણુભૂતિને વિદ્રાગ્રહ જય ધર્મનો.